તારીખ 6/4/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 504 અને 505 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 291
સમયસારની ગાથા 265 ઉપરના પ્રવચન માટે છે. 265 ગાથા એટલે અધિકાર ચાલે છે ત્યાં બંધનો. જીવને બંધન કેવી રીતે થાય છે, શું કારણથી બંધન થાય છે, એ બંધનનું સ્વરૂપ શું છે અને એ બંધનનો અભાવ કરવાની વિધિ શું છે, એ ત્યાં પ્રકરણ ચાલ્યું છે. અધ્યવસાનના ત્યાગ માટે પરદ્રવ્યનો ત્યાગ કરવા કહ્યું છે. ધર્મના તમામ સંપ્રદાયમાં ઓછા ઉત્તા પ્રમાણમાં ત્યાગ કરનારા ત્યાગીઓ જોવામાં આવે છે અને જે તે સંપ્રદાયમાં જે તે પ્રકારનો ત્યાગ કરતા હોય એ રૂઢિગત રીતે થતો જોવામાં આવે છે. એ ત્યાગના વિષયમાં આ બોલની અંદર બહુ સુંદર પ્રકાશ પાડ્યો છે કે જે પરદ્રવ્યનો ત્યાગ કરવા કહ્યું કે અમુક પરદ્રવ્ય છોડો એવો કોઈ આગળનો આદેશ હોય તો તેની પાછળ હેતુ શું છે એ અહીંયા સ્પષ્ટ કરે છે. કે અહીંયા એ હેતુ છે કે અધ્યવસાનનો ત્યાગ માટે એક પરદ્રવ્યનો ત્યાગ કરવામાં આવે છે, ત્યાગ કરવાનું કહેવામાં આવે છે. અધ્યવસાન એટલે શું? કે પર પદાર્થને હું કરું છું, પર પદાર્થને હું ભોગવું છું, એવું પર પદાર્થ સાથેનો જે એકતા બુદ્ધિનું પરિણામ છે અને એવા જે અનેક પ્રકારના રાગ દ્વેષ મોહના વિકૃત પરિણામ છે એ પરિણામ સાથે પણ જ્યાં એકત્વ બુદ્ધિ છે એવા પરિણામને અધ્યવસાન કહેવામાં આવે છે. એવા અધ્યવસાનનો ત્યાગ કરવા માટે પરદ્રવ્યનો ત્યાગ કરવાનો છે. એવા પ્રકારના પરિણામ છૂટવા અર્થે પરદ્રવ્યને ત્યાગ એમ કહ્યું છે. એટલે કે માત્ર પરદ્રવ્યના ત્યાગ કરાવવા ખાતર પરદ્રવ્યનો ત્યાગ કર્યો છે એમ ખરેખર નથી. આ વિષય ચાલ્યો છે ત્યાં સમયસારના બંધ અધિકારમાં. શ્રીમદજીએ પણ આ વિષયમાં ત્યાગની વ્યાખ્યા કરી છે, એમાં એવી પરિભાષા કરી છે કે પ્રથમમાં પ્રથમ આ જીવે અધ્યાસનો ત્યાગ કરવો. અધ્યવસાન કહો અધ્યાસ કહો બંને એક જ છે. અધ્યાસના ત્યાગને શ્રીજીને ત્યાગ કહ્યો છે, આમ આમ લખ્યું છે. અધ્યાસનો ત્યાગ એટલે પોતાનું સ્વરૂપ ભૂલીને જે કોઈ કર્મજનિત અવસ્થા વર્તી રહી છે એવો હું એટલો હું એવો જે પોતાને વિશે ભ્રમ છે પોતાના સ્વરૂપને ભૂલીને અન્યથા પ્રકારે પોતાને માન્યો છે જાણ્યો છે સ્વીકાર્યો છે અને અનુભવી રહ્યો છે એવી જે ભ્રમયુક્ત સ્થિતિ એને અધ્યાસ કહેવામાં આવે છે. પછી હું માણસ છું આત્મા નથી અને માણસ છું એ પણ અધ્યાસ થયો. માણસ છું એમાં આત્મા નથી એમ આવી ગયો. વાણીઓ છું પુરુષ છું સ્ત્રી છું ફરાણો ફરાણો સંબંધ વાળો છું અનેક જાતની જે પોતાના વિશે અન્યથા કલ્પનાના થરના થર ગંજના ગંજ ખડકા છે એ તમામ પ્રકારના પરિણામને અધ્યવસાન અથવા અધ્યાસ કહેવામાં આવે છે. એ મિથ્યા માન્યતા રૂપ અધ્યાસનો ત્યાગ કરાવવા માટે પરદ્રવ્યનો ત્યાગ કરવા કહ્યું છે. પરદ્રવ્યનો તું ત્યાગ કર એવું ક્યાંય પણ કહ્યું હોય ત્યાં એની પાછળ આ આશય રહેલો છે એમ જાણવું જોઈએ. પરિસ્થિતિ જગતની એવી છે કે ત્યાગ કરનારા ત્યાગીઓ આ હેતુને જાણતા નથી. એવું ઉપર ટપકે મનાઈ ગયું છે અને સમજાઈ ગયું છે કે જે પદાર્થ છોડીએ તે પદાર્થનો ત્યાગ થવાના પરિણામ પણ છૂટે છે, માટે તે પદાર્થનો ત્યાગ કરવો. જેમ કે ગળ પણ નથી ખાવું તો પછી ગળ પણ ખાવાના પરિણામ ન થાય એટલા માટે ગળ પણ છોડી દેવું જોઈએ. આ ઘણા બાધા લે છે ને અનેક પ્રકારે ત્યાગ કરે છે ત્યારે વ્રત પ્રતિજ્ઞા લે છે કે મારે આ પ્રતિજ્ઞા છે, તો એ પરિણામ ન થાય એ માટે એને એનો ત્યાગ કરવાનો પર પદાર્થનો પરદ્રવ્યનો ત્યાગ કરવામાં આવે છે. પણ એ રીતે એ પરિણામનો ત્યાગ થઈ શકતો નથી, કરી શકાતો નથી. એ વિજય છે તે સાચી નથી એમ કહેવું છે. પણ એ વિષયના અજાણ છે એને એમ લાગે છે, આમ ચોખ્ખો હિસાબ ગણે છે કે આ છોડ્યું માટે એના પરિણામ પણ છૂટશે. પણ એમ એના પરિણામ છૂટતા નથી. પરિણામ છૂટવા માટે કોઈ બીજી રીતની બીજી વિધિ છે એ સમજવું જોઈએ. વળી એને આગમનો આધાર મળે છે કે આગમમાં પણ વ્રત નિયમ પ્રતિજ્ઞા પછાણ આદિના આદેશો જોવામાં આવે છે. એવો ઉપદેશ અને એવો જે આદેશ છે એટલે અમે કરીએ છીએ, એમાં અમે ખોટું શું પણ કરીએ છીએ, શાસ્ત્ર આજ્ઞા એ કરીએ છીએ. એને પણ એમ કહે છે કે ભાઈ શાસ્ત્ર આજ્ઞા છે એની પાછળનો જે હેતુ છે એ હેતુને છોડીને માત્ર શાસ્ત્ર આજ્ઞા તારી સમજણ પ્રમાણે તું પાળે છો એમાં ખરેખર આત્મહિત થતું નથી ને તે તે પ્રકારના વિકારી પરિણામનો નાશ પણ થઈ શકતો નથી. એટલે વિધિને રીતને ભૂલે છે તેથી એનું ફળ પણ આવતું નથી. મિથ્યા તો ચાલુ રહે છે, એટલું જ નહીં મિથ્યા તો દ્રઢ પણ થાય. કેમ કે અધ્યાસ તો એ છોડાવવો હતો કે પર પદાર્થના કાર્ય હું કરી શકતો નથી. જ્ઞાનીઓ હતા કે છે કે કેમ જ સવાલ છે. અને હવે થોડા ઘણા અંશે આપને સમજાયું છે કે માત્ર ત્યાગીઓ થાય અથવા દીક્ષા અંગીકાર કરે ને સાધુ થાય એટલે જ્ઞાનીઓ થાય છે એવું તો જોવામાં આવતું નથી. અથવા જ્ઞાનીઓ બધા થઈને એ રીતે દીક્ષા અંગીકાર કરીને ત્યાગીઓને સાધુ થયા છે એવું તો જોવામાં આવતું નથી. હે, એને એવા ભૂલના વિષયનો વિચાર સુદ્ધા કર્યો નથી. એ ત્યાગના રવાડે ચડ્યા તે ચડ્યા, પછી એ રસ્તે કેમ વધુમાં વધુ ત્યાગ થઈ શકે એમ પહેલા તો ઉત્સાહમાં આવી જઈને ત્યાગ કરી નાખે છે. પછી તો એ પરિણામ પણ જે પ્રારંભમાં ઉભરાવાળા હોય છે એ ઉભરો સમી જતા એવા પરિણામ પછીથી જિંદગીભર રહેતા નથી. એટલે પછી પરિણામમાં ગડબડ થાય છે. પછી તો જે સ્થિતિમાં આવી ગયા એ સ્થિતિમાં એને લગતી આબરૂ બંધાય છે અને એ આબરૂ સાચવવી જાળવવી નભાવવી ટકાવવી વધારવી એ પણ પરિણામની સ્થિતિ થઈ જાય છે. એટલે જે વિષયમાં પોતે તદ્દન અજાણ્યો છે એ વિષયમાં જવા માટેનો જાણે કાંઈ પ્રકાર જ ઊભો થતો નથી. જાણે અજાણે કોઈ એવો પ્રકાર થઈ જાય તો પછી એને આ બાજુની વિરુદ્ધ સ્થિતિ એટલી બધી થઈ ગઈ હોય કે પાછા વળવાની જગ્યા હોતી નથી. અમુક હદે આગળ વધી ગયા પછી પાછું વળવું મુશ્કેલ છે. કુદરતી પ્રકાર છે, કઠણ છે, ન વળી શકે એવું નથી. આત્મામાં શક્તિ છે, ગમે તે પ્રકારના પરિણામથી પાછો વળવા પોતે સમર્થ છે. જો વળવા ધારે તો ને વળવા ઈચ્છે તો દીક્ષા જીનોક્ત વ્યવહાર પ્રમાણેની હોય તો પણ જ્યાં સુધી સમ્યક દર્શન પ્રગટ થયું નથી ત્યાં સુધી અધ્યવસાન ચાલુ છે. અધ્યવસાન ત્યાં સુધી ચાલુ છે એનું સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત લઈએ આચા માંગ પણ તો જે કાંઈ વિકલ્પ ઉઠે છે પંચ મહાવૃતનો સમિતિનો વૃત્તિનો અથવા શાસ્ત્ર અધ્યયન કાળે હું આત્મા છું, ઈખ છું, શુદ્ધ છું, પૂર્ણ છું, એ પણ સ્વાધ્યાય તો કરે ને, શાસ્ત્ર અધ્યયન કરે કે નહીં, ત્યારે એવો જે અંદરમાં વિકલ્પ ઉઠે ચિંતવનમાં એ રાગ તે હું એવું જે એકત્વ પણ એવો રાગ તે હું વિકલ્પ ઉઠ્યો તેમાં હું પણ તે રાગની ક્રિયામાં આત્મા નહીં હોવા છતાં એ રાગની ક્રિયામાં આત્મ સ્વભાવ અને આત્મ સ્વરૂપ નહીં હોવા છતાં એમાં હું પણ થયું તેને અધ્યવસાન અથવા અધ્યાસ કહેવામાં આવે છે. એ રાગની ક્રિયામાં જ્ઞાનની ક્રિયા નથી અને જ્ઞાનની ક્રિયામાં રાગની ક્રિયા નથી. બે ચાલુ ક્રિયા પોતપોતાના સ્વરૂપમાં છે, પોતપોતાની મર્યાદામાં છે, એમ હોવા છતાં રાગની ક્રિયામાં હું પણ થાય છે એ અધ્યવસાન છે. જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન સ્વભાવતે હું એમ જ્ઞાનની ક્રિયાપૂર્વક રાગથી નહીં પણ રાગપૂર્વક નહીં પણ જ્ઞાનપૂર્વક, જ્ઞાનની ક્રિયા એટલે જ્ઞાનપૂર્વક જ્ઞાન સ્વભાવી હું એમ થાય તો અધ્યવસાનનો ત્યાગ થાય. એને શ્રીજીને ત્યાગ કર્યો છે, એ ખરો ત્યાગ છે. અને પ્રથમમાં પ્રથમ એવો ત્યાગ થયા વિના કોઈ પણ પરદ્રવ્યનો ત્યાગ કરે અને ત્યાગ કર્યો હોવાનું માને એણે અધ્યવસાન કર્યું છે. અધ્યવસાનને ધર્મના નામે દ્રઢ કર્યું છે. બીજી રીતે મિથ્યાત્વને ધર્મના નામે દ્રઢ કરે છે. અધ્યવસાનના ત્યાગ માટે પરદ્રવ્યનો ત્યાગ કરવા કહ્યું છે, પરંતુ પરદ્રવ્યના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી. આ સિદ્ધાંત છે. કોઈ જીવ એમ વિચાર કરે કે આ પરદ્રવ્ય છોડ્યું તેથી તે સંબંધીનો અધ્યવસાન છૂટશે, કહે છે કે એવું તો વસ્તુના સ્વરૂપમાં બનતું નથી. પરદ્રવ્ય પરના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી, પણ અધ્યવસાનનો ત્યાગ કરાવવા, પરનું લક્ષ છોડાવવા, જ્યાં પરનો ત્યાગ કરવા કહ્યું છે ત્યાં પરના આશ્રયનો ત્યાગ કરાવવો છે. વધારે ચોખ્ખું કરે છે. જે તે પર પદાર્થનો ત્યાગ કરવા કહ્યું હોય ત્યાં તે પર પદાર્થનો આશ્રયનો ત્યાગ કરવો. હવે મેં એનો ત્યાગ કર્યો એવા પરિણામમાં તો એનો આશ્રય લીધો એને, એનો મેં ત્યાગ કર્યો, હું એનો ત્યાગી છું, હું એનો ત્યાગી છું, મેં ફલાણી ચીજ છોડી, એનો એનો આશ્રય થઈ ગયો ઉલટાનો. જેમ ગ્રહણ કરવામાં આશ્રય છે એમ છોડવામાં આશ્રય થાય છે. એ મારાથી ભિન્ન છે એમ એનો આશ્રય છૂટે, અને ભિન્ન છે એવા ભિન્નપણાના શ્રદ્ધા અને જ્ઞાનમાં સ્થિરતા વધે ને એનો વિકલ્પ પણ છૂટે ત્યારે એને ખરેખરો ત્યાગ કહેવામાં આવે છે. પહેલા અધ્યવસાનનો ત્યાગ થાય ને પછી તત્સંબંધી અસ્થિરતાનો પણ ત્યાગ થઈને સ્વરૂપ સ્થિરતા અને સ્વભાવ સ્થિરતામાં આવે ત્યારે એને વાસ્તવિક ત્યાગ કહેવામાં આવે છે. પરના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી એટલે કોઈ એમ માની લે, એમ માની બેસે કે પર પદાર્થનો ત્યાગ કરીએ એટલે અધ્યવસાનનો ત્યાગ થશે, અથવા પર પદાર્થને ગ્રહણ કરવાના પરિણામનો પણ ત્યાગ થશે એ માનવા જેવું નથી. અહીંયા કોઈ દલીલ કરે કે અમે તો ફલાણી પ્રતિજ્ઞા કરી અને ત્યાગ કર્યો પછી અમને એ પ્રકારના પરિણામ પણ થતા નથી, જેમ કે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો, રાત્રિ ભોજન ન કરવું તો પછી કદી રાત્રિ ભોજન કરવાના પરિણામ નથી થતા, તો જો ત્યાગ કર્યો માટે તેવા પરિણામ પણ ન થયા ને, એમ જે તે પદાર્થનો અમે ત્યાગ કરીએ અને એવો દ્રઢ ભાવથી દ્રઢ નિશ્ચયથી ત્યાગ કરીએ, મારો નિશ્ચય એટલો દ્રઢ છે કે પછી તે પ્રકારના પરિણામ અમને ન થાય, ગ્રહણ કરવાના તે પદાર્થો ગ્રહણ કરવાના પરિણામ ન થાય, તો પછી એવા દ્રઢ નિશ્ચયપૂર્વક થતા પરિણામ એ ત્યાગ તો સાચો ખરો કે નહીં. તો અહીંયા આ સિદ્ધાંત લાગુ કરવો કે પરના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી, માત્ર એમ પરનો ત્યાગ કરે એક તરફી તેથી અધ્યવસાનનો ત્યાગ થાય છે એમ છે નહીં. પણ તે પદાર્થની પોતાથી ભિન્નતા તે જળ પદાર્થો છે અને હું આત્મા ચૈતન્ય સ્વભાવી પદાર્થ છું એમ પોતાના સ્વભાવને આશ્રય કરીને, પોતાના સ્વભાવનું વેદન કરીને, પોતાના સ્વભાવનો અનુભવ કરીને જે પરાશ્રિત પરિણામ થાય તેને ત્યાં અધ્યવસાનનો ત્યાગ થયો કહેવામાં આવે છે. આવે છે ને સમયસામાં કે જ્ઞાની બોલે છે પણ બોલતા નથી, ખાય છે પણ ખાતા નથી ને ઉપવાસી છે, એમ કેમ? એવું કઈ પક્ષપાત કરવાનું કારણ ખરું કઈ કે ખાય છે ને ખાતા નથી, કે એને તે અધ્યવસાનનો ત્યાગ કર્યો છે. પછી અસ્થિરતાના જે પરિણામ થયા ખાવા પીવા અંગેના એનો પણ એ વિકલ્પ સ્વભાવની સ્થિરતા વધારીને થઈ જશે ત્યારે એને એનો દેખીતો ત્યાગ, ચોખ્ખો ત્યાગ, જગત સમજી શકે, દુનિયા પણ સમજી શકે એવો ત્યાગ કહેવામાં આવશે. જેમ કે મુનિરાજ છે, ભાવલિંગી સંત છે, તે સર્વસંગ પરિત્યાગી કહેવામાં આવે છે. તો સર્વસંગ પરિત્યાગ એમને કેમ કહેવામાં આવે છે? કે કોઈનો સંગ કરવાનો એને વિકલ્પ નથી, એટલી સ્વભાવની રમણતા અને સ્વભાવની સ્થિરતા છે કે કોઈનો પણ સંગ કરવાનો એમને વિકલ્પ રહેતો નથી, વિકલ્પ થતો નથી બુદ્ધિપૂર્વક. ઉલટાનો ચક્રવર્તી આદિનો સંયોગ હતો તે પણ એમણે છોડ્યો, છોડ્યો ક્યારે કહેવાનો? કે એ વિકલ્પ પણ સ્થિરતાથી છૂટી ગયો ત્યારે, અધ્યાસ તો પહેલેથી છોડ્યો હતો. જ્યારે સમ્યક દર્શન સહિત ચક્રવર્તીપણામાં હતા ત્યારે અધ્યાસ છોડી દીધો હતો. પછી અંદરની સ્થિરતા વધારતા એનો વિકલ્પ પણ પોસાતો નથી, અને એનો વિકલ્પ થાય પણ એના પરિણામમાં ચાલે એવું નથી, ચાલે એવું નથી,
બરોબર.
ત્યારે એ વિકલ્પ છૂટતા, પરનો આશ્રય તદ્દન છૂટતા, ત્યાં તે પદાર્થનો વિધિપૂર્વક ત્યાગ કરવાનો એમને વિકલ્પ આવે છે. ક્યાં સુધી? કે વસ્ત્રાદિના ગ્રહણ શુદ્ધાનો. કેમ કે પહેલા પોતે શરીરના મમત્વપૂર્વક વસ્ત્રાદિનું ગ્રહણ કરતા હતા, તેથી તેને છોડવાનો વિધિપૂર્વકનો વિકલ્પ આવીને જ્યાં સ્વરૂપ સ્થિરતા આવી જાય છે, પછી એમને કદી વિકલ્પ આવતો નથી કે હવે શરીરની અનુકૂળતા ખાતર તાડ તડકામાં કાંઈક રાહત રહે તેવું કરવું, કાંઈક રાહત રહે. સર્વાંગ સંરક્ષણ કરવાનો તો પ્રશ્ન જ નથી, પણ થોડુંક કાંઈક સંરક્ષણ મળે, શરદી ન લાગી જાય એટલું રક્ષણ મળે, અને શરીર સ્વાસ્થ્ય સારું હોય તો પછી ધર્મ ધ્યાન બાળી, સંયમ બાળી શકાય. ધર્મ ધ્યાન તો ક્યાંય લેવા દેવા છે એને? જે આત્માનું ધર્મ ધ્યાન છે એને તો શરીર સાથે લેવા દેવા નથી, પણ જે મનોવચન કાયાના પરિણામથી વ્રતાદિને સંયમ જે પાળવાનો છે એ તો પાળી શકાય ને, એટલો પણ વિકલ્પ ત્યાં છે
નહીં.
કહે છે કે પરના ત્યાગથી અધ્યવસાનનો ત્યાગ થતો નથી, પણ અધ્યવસાનનો ત્યાગ કરાવવા અને સાથે સાથે પરનું લક્ષ્ય છોડાવવા, જ્યાં પરનો ત્યાગ કરવાનું કહ્યું છે એટલે આદેશ છે, ઉપદેશ છે, ત્યાં એ સીધા ઉપદેશનો અર્થ એવો છે કે ત્યાં પરના આશ્રયનો ત્યાગ કરાવવો છે. પર લક્ષનો ત્યાગ કરાવવો છે, પરના આશ્રયનો ત્યાગ કરાવવો છે, અને અધ્યવસાનનો ત્યાગ કરાવવો છે. આમ સમજવા યોગ્ય છે. માત્ર પર પદાર્થનો ત્યાગ કરીને તેને પાળે ને તેમાં સંતુષ્ટ થાય તો એ જૈન દર્શનના ધર્મની વિધિ નથી. જગતમાં ભલે લોકો એને ધર્મ માને, લૌકિક રીતે ભલે એનો ઘણો મહિમા કરવામાં આવે, સામાન્ય રીતે જગતને ત્યાગ પણ મોહ છે, આકર્ષણ છે. મોહ છે એટલે આકર્ષણ છે. જ્યાં ત્યાગ જોઈએ ત્યાં એને મહિમા આવી જાય છે, ઢળી જાય છે. બીજાનો પણ ત્યાગ જોઈને એને એમ થાય છે અરે કેટલો ત્યાગ છે, બસ 24 કલાકમાં એક જ વખત આહાર લે છે, પછી કાંઈ લેતા નથી, ભજમાં કાંઈ નહીં, 24 કલાક એક વાર આહાર લે, કેટલો ત્યાગ કેવો. કે છે કે એવી રીતે અહીંયા ત્યાગનો મહિમા કરીને મૂળ વસ્તુને અંદર એની પાછળ રહેલા આશયને ન સમજે તો એ ભૂલમાં પડી જશે, મોટી ભૂલમાં પડી જશે. આખો અધ્યવસાનનો ત્યાગ કરવાનું પ્રકરણ અથવા મૂળ હેતુ અથવા નિર્દોષ થવા માટે કઈ રીતે શરૂઆત કરવી જોઈએ એવી મૂળ માર્ગની વિધિ એ જ આખી રહી જશે. અને મિથ્યાત્વ દ્રઢ થવાના રસ્તે આગળ ચાલી જશે, વધી જશે આગળ. હા, તો એને અધ્યવસાનનો ત્યાગ કરવા માટેની જે વિચાર શ્રેણી છે, સિદ્ધાંત શ્રેણી છે, એને ગ્રહણ કરવામાં બહુ તકલીફ ન પડે. પણ જો એટલા ત્યાગનો, બાહ્ય ત્યાગનો મહિમા વધી ગયો હોય તો એની નજર જળ ઉપર હોવાથી, જળ પદાર્થનો ત્યાગ કર્યો ને, એની નજર જળ ઉપર હોવાથી એની નજર ચૈતન્ય ઉપર જલ્દી આવતી નથી. તો ખોટું છે, હા તો મૂળ વિધિએ ચડવું એ અહીંયા મુદ્દો છે. ગ્રહણ ત્યાગની માથાકૂટમાં પહેલા ઉતરવાને બદલે પહેલા અધ્યવસાન કઈ રીતે છૂટે એ પ્રકરણમાં એને ઊંડા ઉતરીને એ વિધિને હસ્તગત કરવી જોઈએ. એ ખરેખર માર્ગમાં પ્રવેશ થવાનો એ પ્રકાર છે. એના બદલે અવિધિએ કોઈ પહેલા ત્યાગ કરીને એ ત્યાગની દ્રઢતા કરી લે છે, એને આ વિષયમાં અધ્યવસાનના ત્યાગના વિષયમાં પ્રવેશ કરવો મુશ્કેલ પડે છે. છેવટે એટલો સંતોષ પકડી કે અશુભથી છૂટીને એટલું શુભ તો કર્યું કે નહીં, કેટલો અશુભ રાગ તો એનો કર્યો કે નહીં, પણ ભાઈ ભાઈ કેટલો અશુભ થઈ ગયું છે તને ખબર રહેશે નહીં પાછી. અને તું રાગ ટાળવાની પહેલા વાત કરમાં, રાગ તો તને દસમા ગુણ સ્થાન સુધી છૂટવાનો નથી, હજી તો પહેલું છે, નવ બાકી છે આગળ. પણ પેલા રાગની રુચિ ને રાગની પ્રીતિ ને રાગનું એકત્વ રૂપ જે અધ્યવસાન છે એને તોડવાની વાત કર. રાગને, રાગ તૂટતો નથી, રુચિ પેલા તૂટે છે. આ બે ફેક્ટર છે, એને ખબર જ નથી રુચિ. રાગની રુચિ શું છે એની એને ખબર નથી. રાગ તોડવાના બહાને રાગની રુચિ દ્રઢ કરી જાય છે, કેમ કે શુભ રાગ પણ રાગ છે એટલે એ એને રૂચે છે, મંદ કસાય છે, થોડી સાતા પણ ઉપજે છે કસાયની મંદતાને કારણે, એ એને રૂચે છે. એટલે રાગની રુચિ તોડવાને બદલે રાગની રુચિ વધારી દે છે, એવી જે મોટી અવળી ભૂલ થાય છે, તો કે ભૂલ માત્ર અવળી જ છે એ તો, એને ખબર નથી પડતી. એ તો કહે છે કે હું રાગ તોડું છું, રાગ નથી તોડતો, તારો રાગ પાકો થાય છે. અને પછી તને રાગ તૂટવાની વિધિની વાત પણ રૂચશે નહીં, ફાવશે નહીં, ગમશે નહીં, અંગીકાર કરી શકીશ નહીં. તો એક એક પરિણામને તપાસવું જોઈએ, એક જીવના કોઈ પરિણામને તપાસે ને એ વાત નક્કી થાય, કેમ કે એમાં કેટલા ભેદ છે, એક પુણ્યના પરિણામને થવાના કેટલાય કારણ છે. પણ ચોખ્ખું પુણ્ય ત્યારે છે કે જ્યારે એની રુચિ રહિત એ થઈ જાય છે ત્યારે એ ચોખ્ખું પુણ્ય છે. એની રુચિ સહિત પુણ્ય ભાવ શુભ ભાવ થાય છે ત્યારે એ ચોખ્ખું પુણ્ય નથી, એ મિથ્યાર્થ સહિતનું પુણ્ય છે. એટલે મોટું અશુભ એની સાથે જોડાયેલું છે. આમ છે, છોડવું ખરું તો એમ છે કે જે રીતે એને કોઈ પાપ કરવાનો તો ક્યાંય ઉપદેશ નથી, તો અહીંયા તો ક્યાંથી હોય, બીજે ક્યાંય નથી. તો એટલે પાપના પરિણામ ઓછા થાય એ તો સહેજે એને ખ્યાલમાં લક્ષમાં હોવું જોઈએ, પણ એના ઉપર વજન આવવાને બદલે એનું વજન છે એ રાગની રુચિ ને અધ્યવસાન છૂટવા ઉપર જવું જોઈએ, અથવા એની જે વર્તમાન શક્તિ છે, જે પુરુષાર્થ શક્તિ છે, કાર્ય કરવાનું જોર છે, અને જે જ્ઞાનની ક્ષોભસમ શક્તિ છે, સમજણ શક્તિ છે, આ બે શક્તિ મુખ્ય કામ કરે છે નીચેની ભૂમિકામાં, મુમુક્ષુની ભૂમિકામાં. એ બંને શક્તિને પૂરેપૂરો ઉપયોગ એને અધ્યવસાન તોડવા લગાવવા. તિર્યન સમ્યક દ્રષ્ટિ છે, પાંચમા ગુણ સ્થાને થાય. બળદ હોય, ગાય હોય, ભેંસ હોય, બકરું હોય, અને ઉભો લીલો ચારો ઉગેલો હોય, તાજું ઘાસ એને ચરે, પાંચમું ગુણ સ્થાન હોય. સરવાર સિદ્ધિના દેવ કરતા ઊંચી સ્થિતિ છે એની. દેવ તો આ છે ખરેખર, ત્રિંચના ખોળિયામાં રહેલો આત્મા એના કરતા. સ્વભાવની સ્થિરતા ને નિર્દોષતા છે, અધ્યવસાન નો ત્યાગ થઈ ગયો છે એ ઉપરાંત સ્વભાવની સ્થિરતા છે. તો એને તમે કઈ રીતે મૂલવશો? આયા તો મિથ્યા દ્રષ્ટિ થઈ જિંદીક્ષા અંગીકાર કરીને પંચ મહાવ્રત નો ત્યાગ કરીને શાસ્ત્ર નું સત્શાસ્ત્ર નું અધ્યયન કરવા બેસે, ધ્યાનમાં લે છે અને પહેલું ગુંઠાણું હોય અને આ પાંચમા ગુણ સ્થાને હોય, કેવી રીતે નક્કી કરશો? એનું પદ કેવી રીતે નક્કી કરશો? શ્રાવક કોણ છે? આ મુનિ નથી, શ્રાવક નથી. ખરા શ્રાવક આ છે, મુનિ તો નથી પણ શ્રાવક નથી, એમ છે. એટલે એવી રીતે નહીં પણ જે વિધિએ જે થતું હોય એ વિધિએ ચાલવું જોઈએ. માર્ગને છાંડીને જુદો ચીલો ચાતરે એ ઉન્માર્ગે ગમન કરે છે, માર્ગમાં ગમન નથી કરતા પણ ઉન્માર્ગે ગમન કરે છે. કેમ કે અનંત તીર્થંકરો એ અનુભૂત કરીને સિદ્ધ કરેલો આ માર્ગ છે, જે માર્ગ એમણે દિવ્ય ધ્વનિમાં પ્રકાશ્યો. એને વસ્તુ હાથમાં આવશે નહીં. આત્માની જે શાંતિ, અંદરની શાંતિ એ પ્રગટ નહીં થાય. અને આત્માનું સુખ અંદરથી પ્રગટ નહીં થાય, ગભલે ને ગમે તે કરે, એમ છે. કેમ કે અધ્યવસાન ને પરદ્રવ્ય નો આશ્રય છે. શું કે છે કે અધ્યવસાન થાય છે ત્યારે અધ્યવસાન પણ કોઈ ને કોઈ પરદ્રવ્ય નો આશ્રય થઈને થાય છે. તો પરદ્રવ્ય નો આશ્રય છૂટે છે કે નહીં, ત્યાગ છૂટતા એને આશ્રય બુદ્ધિ છૂટે છે કે નહીં, અવલંબન છૂટે છે કે નહીં, એ પ્રકારના રાગની રૂચિનો અભાવ થઈ ગયો છે કે નહીં, એ વાતને એને અંદરમાં તપાસવી જોઈએ. એનું લક્ષ છૂટી ગયું છે કે નહીં એમ તપાસવું જોઈએ. એમ અંદરમાં મૂળ આશયને એને તપાસે ને માત્ર પરદ્રવ્યના ત્યાગથી સંતુષ્ટ થાય તો એ બિલકુલ માર્ગ બદલાઈ ગયો, એમ કે છે. એ માર્ગ ઉલટો થઈ ગયો,
બરોબર.
એને માર્ગ પણ સીધો રહેતો નથી. તે આશ્રયનો ત્યાગ કરાવવા બાહ્ય ત્યાગની વાત કરી છે. એમ બાહ્ય ત્યાગની જે વાત કરી છે એમાં મૂળ આશ્રય તો તેનો આશ્રય લક્ષ ને તે સંબંધીનું અધ્યવસાન છોડાવવાનો આશય રહેલો છે. એ આશય સચવાય નહીં ને ત્યાગ થાય તો એ ત્યાગનો કાંઈ અર્થ રહેતો નથી, એ નિરર્થક થઈ જાય છે. પરંતુ જેની દ્રષ્ટિ બાહ્ય ત્યાગ ઉપર પડી છે, પરંતુ જેની દ્રષ્ટિ એકલા ત્યાગ ઉપર પડી છે, આ છોડી દઉં, આ છોડી દઉં, આ છોડી દઉં, ધડાધડ સુરવીરતામાં હોય એવી રીતે છોડી શકે, કહે છે કે એ તો અહીંયા મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ છે એટલું જેની મિથ્યાત્વનું પોષણ કરનાર છે, એ મિથ્યાત્મને પોષશે. અનંતા ભવભ્રમણનું જે કારણ છે મિથ્યાત્વ, એનું મૂળ પુષ્ટ થાય અને માને કે ધર્મ કર્યો એ વાતમાં કાંઈ મેળ ખાય એવું નથી. થાય કાંઈક ને માને કાંઈક, એ પરિસ્થિતિ ઊભી થાય છે. એટલે ધર્મ કરવાનો માર્ગ ઘણો જવાબદારી વાળો છે. જો વિપરીત અભિનિવેશ પૂર્વક કોઈ પણ ધર્મના સાધનમાં અને ધર્મની ક્રિયામાં પ્રવર્તે તો એનું ફળ છે એ ભવભ્રમણ છે અનંતું. એવું એવું સાધું ને સાધું રહી જાય, એમાં કાંઈ ફેર પડતો નથી.
પકડ બરોબર સમજાવવાનું મધ્યવસ્થાન
ત્યાગ કરવો છે એટલે પોતે મૂળ જેવા સ્વરૂપે છે એવા જ સ્વરૂપે પોતાને જાણવું, પોતાને માનવું, પોતાનો અનુભવ કરવો એ અધ્યવસાન નો અસ્થિથી ત્યાગ છે. અને જે તે પ્રકારના રાગાદી વિકારી પરિણામ ઉત્પન્ન થઈ રહ્યા છે, અનેકવિધ પ્રકારના થઈ રહ્યા છે, એનાથી હું સ્વભાવે ભિન્ન છું, એનું કરવું ભોગવું એક મારા સ્વરૂપને વિશે થઈ શકતું નથી, એવું એની વિદ્યમાનતામાં પણ એવો ભિન્નપણાનો અનુભવ કરવો અને એમાં રહેલા દુઃખને દુઃખપણે વેદવું, દુઃખને દુઃખપણે જાણવું ને વેદવું, તમામ પ્રકારના રાગાંશોમાં દુઃખભાવ છે એ દુઃખને દુઃખપણે જાણવું ને વેદવું અને એ દુઃખને જાણતા ત્યાંથી ખસવાનો ને હટવાનો સહજ પ્રયત્ન થવો, પ્રયત્નશીલ રહેવું એ અધ્યવસાનનો ત્યાગ થતા થાય છે. અધ્યવસાન સહિત વાળા જીવને એવું થતું નથી, એને તો તે રાગાદીમાં ઠીક પણ લાગે છે, રૂચે છે, એને કરવા જેવું કર્તવ્ય માનીને કર્યા કરે છે, એને એમાં દુઃખે લાગતું નથી, એનાથી ભીનપણું લાગતું નથી અને એ અકર્તવ્ય છે એમ પણ એને લાગતું નથી, કોઈને કોઈ બાને એનું કર્તવ્ય એ સ્વીકારે છે એટલે એને અધ્યવસાન ચાલુ રહે છે. એ ગમે તે કરે તો પણ એ બધું એકડા વિનાના મીંડા જીવું ધર્મના માર્ગે કેટલા કેટલા આંકમાં એને વિકાસ કર્યો, પ્રગતિ કરી, એકડા વગરના જેટલા મીંડા કરો એટલા બધા મીંડા છે, એમાં એની લાખ મીંડાની કિંમત પણ એક મીંડા જેટલી જ છે. એ મૂળ ઉદ્દેશ છે. 504 બરાબર અડધો શરૂઆત થઈ કે કેમ અડધાની શરૂઆત થઈ કે કેમ નિશાન છે, શરૂઆત કરવી જોઈએ. બરોબર, જેને ત્યાગ ઉપર વજન છે એને જરા ધ્યાનથી સમજવા જેવું છે. અને જે તે સંપ્રદાયમાં આગળ વધે છે એમાં પહેલા ત્યાગ કરીને જ આગળ વધે છે અને એને માને છે કે હું આગળ વધ્યો, પણ આગળ વધ્યો કે પાછળ ગયો એ એને પોતાને ખબર હોતી નથી. એવું કઈ જરૂરી નથી કે પરપદાર્થ નો ત્યાગ થાય તો જ પરપદાર્થ સંબંધી નો અધ્યવસાન નો ત્યાગ થાય એવું કઈ નથી, કેમ કે તો અવિરત નામ નું ચોથું ગુણ સ્થાન છે. જયારે અધ્યવસાન ઉડે છે ત્યારે ગુણ સ્થાન હજી ચોથું હોય છે અને અવિરત ગુણ સ્થાન કહ્યું છે એટલે જેમાં બાહ્ય ત્યાગ નથી એવું ગુણ સ્થાન કહ્યું છે. અવિરત માં બાહ્ય ત્યાગ હોતો નથી અને હોય તો તે અવિરતી અવિરતી જ છે. કોઈ સમ્યક દ્રષ્ટિ દ્રવ્યલિંગી હોય, સમ્યક દ્રષ્ટિને દ્રવ્યલિંગી કહેવાય કેમ કે ભાવલિંગી મુનિ દશા નથી છઠ્ઠા સાતમા ગુણસ્થાનની, અને એવા જ કોઈ પ્રકૃતિગત મને કષાયની મંદતાના પરિણામ હોય અને કષાયની તીવ્રતાના પરિણામ એને ન થતા હોય, સહેજે સહેજે ભાર વેંઢારીને નહીં, બોજો ઉપાડીને નહીં, તો એને કઈ એવો ઉદ્દેશ નથી કે તું પાપ કરજે, કેમ કે હજી તું ચોથા ગુણ સ્થાને છું માટે અવિરત થઈને બધા પાપ કરજે, એવો તો કોઈ ઉદ્દેશ નથી. સહેજે થઈ શકતું કે રહી શકતું હોય તો મંદ કષાયનું પરિણામ છ છોડીને તીવ્ર કષાયનું પરિણામ કરવાનો ઉપદેશ તો ક્યાંય હોય શકે નહીં, તો પ્રશ્ન જ નથી. પણ છતાં એ દ્રવલિંગી સમ્યક દ્રષ્ટિ એમ જાણે છે કે એક મિથ્યાત્વનો આશ્રવ ગયો છે ને અધ્યવસાન ગયું છે, બાકી પ્રત્યાખ્યાન વર્ણી અપ્રત્યાખ્યાન વર્ણી ને સંજલન ત્રણેયના આશ્રવ ચાલુ છે. ભલે બાહ્ય ક્રિયા નથી તો પણ, ભોગ ભોગની બાહ્ય ક્રિયા નથી તો પણ ત્રણેય આશ્રવ ચાલુ છે. અને મુનિરાજ ચાલતા ચાલતા ઇરિયા સમિતિથી ચાલતા હોય, જોઈને ચાલતા હોય, તો છતાં કોઈ ઉડીને કોઈ જીવા જીવડું આવીને પગ નીચે કચરાઈ જાય તો એને એના પ્રાણ ત્યાગરૂપ હિંસાનો બંધ નથી. પણ ક્રિયા તો થઈને કે ત્યાં ક્રિયા થઈ તો બંધ નથી, અને દ્રવલિંગી સમ્યક દ્રષ્ટિને ક્રિયા ન થઈ તો એને અબંધ નથી, એને બંધ છે. ત્રણેય ચોકડીનો બંધ છે, આમ છે. એટલે બંધનું માપ બીજી રીતે છે. બંધધિકારમાં એ વિષય ચાલ્યો છે, સમયસારના બંધધિકારમાં એ બધી ચર્ચા આચાર્ય દેવે કરી છે, અવળી સવળી બે પડખેથી. એટલે માત્ર બાહ્ય ત્યાગ કરીને સંતોષાઈ જાય એ અહીંયા ચાલે એવું નથી. કેવી રીતે પ્રશ્ન શું છે? આનો એટલે શું? પણ એ કહેવા માંગે છે અધ્યવસાન એટલે પોતે જે સ્વરૂપે નથી એવી કલ્પના થઈને આધાર લેવાઈ જાય છે કે હું આવો. પોતે જે સ્વરૂપે નથી એવો માનીને, એવો સ્વીકારીને એનો આધાર લઈ લેવો કે હું આવો, તે અધ્યવસાન છે. અધિ એટલે આધાર લેવો, મૂળમાં એ આધાર લે છે કે હું આવો, હું માણસ, હું ફલાણો, હું રાજા, હું રંક, હું આ, હું આ, હું આ, હું રાગી, હું દ્વેષી, હું ક્રોધી, એ અનેક પ્રકારે જે કાંઈ આધાર લે છે વર્તમાન વિકારી પર્યાયનો. પરિપૂર્ણ અવિકાર સ્વરૂપે હોવા છતાં કોઈને કોઈ વિકારી પર્યાયનો આધાર લઈને એવો હું એવું જે થાય છે એ પરિણામને અધ્યવસાન કહેવામાં આવે છે. એ મિથ્યાત્વ, એ જ મિથ્યાત્વનું સ્વરૂપ છે અને એ જ અનંત પરિભ્રમણનું કારણ છે. અહીંયા એ સ્પષ્ટીકરણ છે કે બાહ્ય ત્યાગ તે ગમે તેટલો કર્યો હોય પણ જો અધ્યવસાન તારું ચાલું છે તો તારું મિથ્યાત્વ મટશે નહીં. એકલી જળ ઉપરની, પરપદાર્થ ઉપરની જેની દ્રષ્ટિ છે, બાહ્ય ત્યાગ ઉપર જેની દ્રષ્ટિ છે, એકલી બાહ્ય ત્યાગ ઉપરની દ્રષ્ટિવાળા ચોખ્ખે ચોખ્ખા મિથ્યા દ્રષ્ટિ પહેલે જ સ્થાને વર્તે છે, ભલે ગમે તેટલો ત્યાગ કરતા હોય તો પણ. એમ કેવું છે? જરાય નિવર્ત્યો નથી એમ કહ્યું. પણ આમ નિવૃત્તિને જંગલ મારીએ છે ને કે પૂરો એનો ઉપયોગ નિવર્ત્યો નથી, જરાશ્રિત પરિણતિમાંથી એનો ઉપયોગ નિવૃત્તો નથી ને ચૈતન્ય સ્વભાવમાં એની પ્રવૃત્તિ થઈ નથી, તો એને નિવૃત્તિ શું કહેવી? કે એને કોઈ નિવૃત્તિ છે
નહીં.
અધ્યવસાનમાં ત્રણેય મિથ્યા છે, ત્રણેય ગુણ પ્રવર્તે છે, અથવા તો બધા ગુણ અશુદ્ધ થઈને પ્રવર્તે છે મુખ્ય મુખ્ય ગુણ, અશાંતિ પણ છે, સુખ પણ નથી, બધું ઉલટું છે. તો પુરુષાર્થ પણ વિપરીત કામ કરે છે, બધા મુખ્ય ગુણ ઉલટા છે. એ સમ્યક દ્રષ્ટિ દ્રવ્યલિંગી તો એમ માને છે કે ભલે આ બહારમાં પંચ મહાવ્રત સમિતિ ગુપ્તિ આદિ નિરતિચાર પડાય છે, મુનિ દીક્ષા અંગીકાર કરી છે, તો પણ હું મુનિ નથી, મુનિ યોગ્ય મારા આત્માની દશા નથી, એવું એ સ્પષ્ટ માને છે ને સ્પષ્ટ જાણે છે, એમાં એ ભૂલ ખાતા નથી. અને મિથ્યા દ્રષ્ટિ તો હું મુનિ થઈ ગયો છે, મુનિ દશા અંદરમાં નહીં હોવા છતાં બાહ્ય ત્યાગના કારણે હું મુનિ થઈ ગયો છું એવું માની બેસે છે. એ ગ્રહિત મિથ્યાત્મા આવી ગયો, અગ્રહિત પણ રહેતું નથી, એને તો ગ્રહિત મિથ્યાત્મા આવી ગયો. અંદરમાં પ્રતિક્ષણે એક એક ક્ષણે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ થઈને ડૂબકી ન મારે એવી છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતી દશા ન પ્રગટે ને મુનિ માને એ સમ્યક દ્રષ્ટિ તો નથી, પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે. મિથ્યા દ્રષ્ટિ નહીં પણ ગ્રહિત મિથ્યા દ્રષ્ટિ છે, એ પરિસ્થિતિ છે. પોતાને વિશે અને બીજાને વિશે પાછું એમ છે, બીજાને પણ એ મુનિ માને એ રીતે, એને આત્માની સ્થિતિ ન હોય ને મુનિ પણ માને, પોતાના આત્માની સ્થિતિ ન હોય ને મુનિ પણ માને, તો પણ ત્યાં દેવ ગુરુ અને શાસ્ત્રમાં ગુરુ તત્વની ભૂલ છે. ત્રણ મુદ્દા છે, દેવ ગુરુ ને શાસ્ત્ર, જેના શાસ્ત્ર ખોટા, જેના ગુરુ ખોટા, એના દેવ પણ ખોટા, અથવા એક ખોટું એનું બધું ખોટું, એક કે સાચું નહીં એમ છે. મૂળ ભૂલ છે મિથ્યાત્મ. 505 પ્રશ્ન છે, રાગ ને આત્માની સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, બીજા વિચારો આવ્યા કરે છે, તો પ્રજ્ઞા છીણી કેમ મારવી? દીપકભાઈ નો પ્રશ્ન આવ્યો, વેદજ્ઞાન નો પ્રશ્ન છે. રાગ ને આત્માની વચ્ચે ભેદજ્ઞાન કરવું છે, સમયસારના મોક્ષ અધિકારમાં એવું વિધાન છે કે રાગ ને આત્મા એક થઈ ગયા નથી. ત્યાં શાસ્ત્ર શાસ્ત્રીય શબ્દ એમ પડ્યો છે કે રાગ ને આત્મા નિસંધિ થઈ ગયા નથી, સાંધા એટલા વાંધા, જોડાણ કરીને સાંધ કરી છે, એ સાંધ ઉપર, સાંધ જરા સૂક્ષ્મ છે, એ સૂક્ષ્મ સંધિ ઉપર પ્રજ્ઞા છીણી એટલે જ્ઞાનની છીણીને પટકવાથી રાગ ને જ્ઞાન જુદા પડી જાય છે અને ભેદ જ્ઞાન થઈ જાય છે એવું ત્યાં કહેવામાં આવ્યું છે. ત્યાંથી પ્રશ્નકારે પ્રશ્ન ઉઠાવ્યો છે કે એ વાત તો ઠીક છે, સમજાય છે, પણ અંદરમાં રાગ ને જ્ઞાનની જે સાંધ છે એ સૂક્ષ્મ સાંધ જ એવી સૂક્ષ્મ છે કે અમને દેખાતી નથી, તો પછી જે સાંધ દેખાતી નથી ત્યાં છીણી ક્યાં મારવી? આપે એમ કહ્યું કે રાગ ને જ્ઞાન નિસંધિ થયા નથી, સંધિ છે એ સૂક્ષ્મ સંધિ છે, એ સૂક્ષ્મ સંધિ ઉપર પ્રજ્ઞારૂપી છીણીને જોરથી પટકવાથી, ત્યાં એવો શબ્દ પડ્યો છે, જોરથી પટકવાથી રાગ ને જ્ઞાન જુદા પડી જાય છે, બે કટકા થઈ જાય છે. તો પ્રશ્નકારે એ પ્રશ્ન કર્યો છે કે અમને એ સૂક્ષ્મ સંધિ દેખાતી નથી, જ્યાં છીણી મારવી છે ત્યાં સૂક્ષ્મ જે સંધિ છે એ સંધિ અમને દેખાતી નથી, અને દેખાતી નથી એટલું નહીં પણ બીજા વિચાર અમને આવ્યા કરે છે અંદરમાં ભેદ જ્ઞાન કરવાનું કઈ કરવા જોઈએ ને, એટલે વિચાર તો બીજા કઈ ખતર જાતના આવ્યા કરે છે. તો હવે અમારે આ કરવું શું, કેમ કરવું? આવો અંતર જિજ્ઞાસામાંથી પ્રશ્ન ઉઠાવ્યો, કેવા કેવા પ્રશ્નો ચાલ્યા છે ગુરુદેવ, બહુ પ્રશ્નો ચાલ્યા છે, હજારો માણસો આવ્યા છે અને હજારો ગમે પ્રશ્નો કર્યા છે, અને જવાબ આપવામાં કોઈ દિવસ વિચાર કરવો પડ્યો નથી કે હું વિચારીને કહીશ એમ તો નહીં, વાંચીને કહીશ એમ તો નહીં, પણ વિચાર કરવા થોભા હોય, અટક્યા હોય ને પછી જવાબ દીધો હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષય પૂછો, હું તો બધો અનુભવ થઈ ગયો છે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ વિષયનો પ્રશ્ન કાઢો. ફાક એ જ વખતે ટુ ધી પોઈન્ટ, જે તમારો પ્રશ્ન છે એ ક્યાંથી આવ્યો છે એટલું પકડી લે છે ને સીધો જવાબ એનો આપે છે. આમ વિચારીને થોડુંક કહ્યું કહું પછી એમ નહીં, એટલું નહીં, એટલું શ્રુત જ્ઞાન વિશદ સ્પષ્ટ હતું, નિર્મળ હતું ને સ્પષ્ટ હતું. ઉત્તર, પોતે ઊંધો પુરુષાર્થ કરે છે તેથી બીજા વિચારો આવ્યા કરે છે. ઠીક, આ જવાબ આવ્યો. તને જો બીજા વિચાર આવતા હોય તો તારો પુરુષાર્થ તું ઊંધો કરે છો તેથી આવે છે, થાય છે સહજ, પણ એને એની રીતે સમજાવવું છે.
બરોબર,
વિકલ્પ નથી કરતો, ઊંધો પુરુષાર્થ કરવાનો સમયે સમયે ક્ષણે ક્ષણે એવો વિકલ્પ નથી કરતો કે ઊંધો પુરુષાર્થ કરું અને કેમ કરું, આવી રીતે કરું, એવો કોઈ વિચાર નથી. એટલે થાય છે સહજપણે, છતાં એક અપેક્ષાએ એમ કહેવામાં આવે છે કે તું ઊંધો પુરુષાર્થ કરે છો તેથી તને બીજા બીજા વિચારો આવ્યા કરે છે. એટલે એને જે ઊંધો પુરુષાર્થ થઈ ગયો છે એના ઉપર એકદમ જાગૃતિ આવે કે અરે હું કરી રહ્યો છું, હું ઊંધો પુરુષાર્થ કરી રહ્યો છું ને મને ખબર નથી આ તે શું. જેમ કોઈ ખિસ્સું ફાટી જાય અને ખિસ્સામાં રહેલા પૈસા નીચે ધીમે 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 પીડ્યા જ કરતા હોય, એમાં કોઈ એમ કે પણ આ તમારા ખિસ્સામાંથી પૈસા આવેલા જાય છે, હે તરત રોકવા માંગે, એમ કહે છે કે તું નુકસાન કરી રહ્યો છો, હું તને ઊંધા પુરુષાર્થથી નુકસાન કરી રહ્યો છું, એ ઊંધો પુરુષાર્થ હું કરી રહ્યો છું, તને બીજા વિચારો આવ્યા કરે છે, એમાં એ વાત પ્રસિદ્ધ થાય છે. આમ છે હવે જો પુરુષાર્થ કરીને ઉપયોગને સ્વભાવ સન્મુખ સૂક્ષ્મ કરે તો આત્મા અને બંધની સંધિ દેખાય અને જુદા પડી શકે છે. હવે પુરુષાર્થ કરીને અહીંયા પુરુષાર્થની પ્રધાનતાથી જવાબ આપ્યો છે. આ જે ઉત્તર છે એ ઉત્તરમાં મુખ્ય વાત પુરુષાર્થ પ્રધાનતાની લીધી છે, કે ઉપયોગને સ્વભાવ સન્મુખ કરે. ઉપયોગને સ્વભાવ સન્મુખ ક્યારે કરે કે તેને યોગ્ય પુરુષાર્થ થાય ત્યારે. સ્વભાવ સન્મુખતાનો પુરુષાર્થ થાય ત્યારે ઉપયોગ સ્વભાવ સન્મુખ થાય.
બરાબર,
એ પુરુષાર્થનું મૂળ કારણ કયું? પુરુષાર્થ એવો સ્વભાવ સન્મુખ થવાનું મૂળ કારણ શું? આ હવે સમજવું
રહ્યું,
આના ઊંડાણમાં જવું હોય તો એ સમજવું રહ્યું. બસો ને 36
236
ઓગણસાઠ પાનો ત્યાં ત્યાં છે, એ સ્થાન જ્યાં 236 નું સ્થાન હતું. પહેલા આ શ્રદ્ધામાં, જ્ઞાનમાં, રૂચિમાં અને લક્ષમાં આવવું જોઈએ તો એના વીર્યમાં, એટલે પુરુષાર્થમાં સ્વભાવ સન્મુખની પૂર્ણા ચાલ્યા કરે. છ પુરુષાર્થનો બોલ હે, પણ પુરુષાર્થી વાત લીધે તું પુરુષાર્થ સવળો કર તો એ સરળા પુરુષાર્થના કાળમાં તારો ઉપયોગ સૂક્ષ્મ થશે. એ સૂક્ષ્મ ઉપયોગ રાગ ને જ્ઞાનની સંધિને જોઈ શકશે, જોઈ શકશે. એટલું નહીં, એ બંનેની સંધિને વચમાં ઘા કરશે, છીણીની જેમ પટકશે, અને રાગને ને જ્ઞાનને જુદા પાડી શકે છે. આ જવાબ દીધો છે. તો એ વાત તો એ સારી છે કે પુરુષાર્થ થાય તો એવું થાય, પુરુષાર્થ થાય તો ઉપયોગ સૂક્ષ્મ થાય, ઉપયોગ સૂક્ષ્મ થાય તો એને સૂક્ષ્મ સંધિ અંતરંગમાં જણાય, સૂક્ષ્મ સંધિ અંતરંગમાં જણાય તો એ ત્યાં એ પટકે પ્રજ્ઞા છીણીને, પ્રજ્ઞા છીણીને ત્યાં પછાડે તો એને રાગ ને જ્ઞાન જુદા પડી જાય. પણ પુરુષાર્થ કરવો કઈ રીતે, આ પ્રશ્ન ઉભો થાય એનો અહીંયા 210 નંબર માં જવાબ છે. ગુરુદેવના શબ્દમાં લઈ આપણે આ બોલતા આવ્યો છે 210 નો અહીંયા નિર્ભ્રાંત દર્શન માં 210 માં બોલ ઉપર થોડું વિવેચન લીધું છે કે પહેલા આ એટલે દ્રઢ સ્વભાવ, આના ઉપર તો આપણે અહીંયા વાંચન થઈ ગયું છે. પહેલા આ એટલે આવો દ્રઢ સ્વભાવ, જેવો જે દ્રઢ સ્વભાવ પોતાનું મૂળ સ્વરૂપ છે એના જ્ઞાનમાં લક્ષમાં આવવું જોઈએ, ઓળખાવવું જોઈએ. અને એ ઓળખતા એની રૂચિ થવી, કેમ કે અનંત ગુણ ભર્યા છે અંદર. જે સ્વભાવ જ્ઞાનમાં આવે છે એટલે ઓળખમાં આવે છે, લક્ષમાં આવે છે, એમાં અનંત ગુણ ભર્યા છે. ગુણ જેને ગુણની રૂચિ છે એ ગુણને જોતા ગુણની રૂચિ ઉમટી પડે છે. જેમ જે માણસને જે માણસ પ્રત્યે પ્રીતિ હોય એને એ મળે ને જોવે ત્યાં એનો પ્રેમ ઉભરાઈ જાય. તો ગુણની રૂચિ વાળાને અનંત ગુણ પોતાના સ્વધામમાં નિધાન જોતા ગુણની રૂચિ ઉમટી પડે છે. તો એને રૂચિ અનુયાયી વીર્ય, રૂચિને અનુસરતો પુરુષાર્થ ઉત્પન્ન કરવા માટે ક્યાંય બીજે જવું પડતું નથી. તો એના વીર્યમાં સ્વભાવ સન્મુખની નવી સ્ફૂર્ણા ઉત્પન્ન થાય છે, ચાલ્યા કરે છે, સહથ્યા કરે છે. આ સમ્યક પહેલાની વાત છે, આ જ સમ્યક દર્શનનો ઉપાય છે, બીજો કોઈ ઉપાય નથી. એ પુરુષાર્થની સ્ફૂર્ણા છે, એને ભેદ વિજ્ઞાન કરવામાં શક્તિરૂપ કામ કરે છે. પુરુષાર્થ છે એ શક્તિરૂપ છે, જોરરૂપ છે, અને ત્યાં એ ભેદ જ્ઞાન કરી શકે છે. વિશેષ લઈ શકે છે
જય હો સનાતન દેવ વાર્યંધાર મનો જય હો.